એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે જે સ્રોત સામગ્રી પર વાત કરવાના છીએ એ આપણને ગુજરાતી કાવ્યશાસ્ત્રના એક રસપ્રદ પાસા તરફ લઈ જાય છે, ચિત્રકાવ્ય. હવે આ શબ્દ કદાચ ઘણા સાહિત્ય રસિકોએ સાંભળ્યો હશે, પણ એની અંદર જે વિભાવનાઓ છે, જે વર્ગીકરણ છે, એના પર થોડું ઊંડાણથી વિચારવું રસપ્રદ રહેશે. આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ જે સ્રોત છે એ ચિત્રકાવ્ય વિશે શું કહે છે અને કવિતાને સમજવામાં એ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે. તો ચાલો શરૂ કરીએ. આ ચિત્રકાવ્ય શબ્દ જ એમ કે થોડો વિચાર માંગી લેવો છે. ચિત્ર એટલે આપણે સામાન્ય રીતે તો કોઈ દ્રશ્ય સમજીએ, પેઇન્ટિંગ જેવું. કવિતા સાથે ચિત્ર કઈ રીતે જોડાય? શું આ સ્રોત એના પર કંઈ કહે છે? કે અહીં ચિત્ર એટલે શું સમજવાનું? કોઈ શાબ્દિક ચિત્ર, ભાવચિત્ર કે પછી કંઈક બીજું?
હા, આ પ્રશ્ન સારો છે. જોકે આપણી પાસે જે સ્રોત છે ને, એ ચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો કે એના બધા અર્થો શું છે એમાં બહુ ઊંડો નથી ઉતરતો. પણ જે રીતે એ ચિત્રકાવ્યની વાત કરે છે, એના ભેદ પાડે છે, એના પરથી એમ લાગે છે કે અહીં ચિત્ર એટલે કાવ્યમાં રહેલી કોઈક પ્રકારની ચમત્કૃતિ.
ચમત્કૃતિ?
હા, ચમત્કૃતિ અથવા કલાત્મકતા. એવું કાવ્ય જે પોતાની રચનાથી, પછી ભલે એ અર્થના લેવલ પર હોય કે શબ્દના લેવલ પર, કંઈક ખાસ, કંઈક આકર્ષક ઊભું કરે, કાનને કે મનને ગમી જાય એવું, એક જાતનું ચિત્ર ખડું કરે એવું કાવ્ય.
સમજાયું. એટલે ફોકસ કાવ્યની આર્ટિસ્ટ્રી એની ચમત્કૃતિ પર છે. તો પછી આ સ્રોત સામગ્રી એના પ્રકારો કે વર્ગીકરણ વિશે શું કહે છે? આ કલાત્મકતાના જુદા જુદા રૂપોને કઈ રીતે ઓળખાવ્યા છે?
હા, બરાબર. અહીં જ આ સ્રોતની મુખ્ય વાત આવે છે. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે ગયું છે કે ચિત્રકાવ્યના મુખ્યત્વે બે ભેદ છે. પહેલો છે અર્થચિત્ર અને બીજો છે શબ્દચિત્ર.
અર્થચિત્ર અને શબ્દચિત્ર.
હા, અને આ વર્ગીકરણનો આધાર એ છે કે કાવ્યમાં જે ચમત્કૃતિ છે એનું મેઇન સોર્સ શું છે, કવિતાનો અર્થ કે પછી કવિતાના શબ્દો અને એનો અવાજ.
અચ્છા, અર્થચિત્ર અને શબ્દચિત્ર આ નામો પરથી થોડો અંદાજ તો આવે છે, પણ થોડું વધુ સ્પષ્ટ કરશો? અર્થચિત્ર એટલે શું અને શબ્દચિત્ર એટલે શું?
ચોક્કસ. અર્થચિત્ર એટલે એવું કાવ્ય જ્યાં જે કલાત્મકતા છે, જે સુંદરતા છે, એનો મુખ્ય આધાર એના અર્થમાં હોય. કવિ જે કહેવા માંગે છે, જે ભાવ, જે વિચાર, જે કલ્પના રજૂ કરે છે, એની નવીનતા, એનું ઊંડાણ, એની અસર જ કાવ્યને ખાસ બનાવે છે.
એટલે એને સમજવા માટે અર્થમાં ઉતરવું પડે.
બરાબર. એની મજા એના અર્થને સમજ્યા પછી આવે, એની સુંદરતા ધીમે ધીમે ખુલે જેમ જેમ આપણે એના ભાવને સમજીએ. હવે બીજું છે શબ્દચિત્ર. અહીં કાવ્યનું આકર્ષણ મુખ્યત્વે શેના પર હોય? શબ્દોની ગોઠવણ પર, એના અવાજ પર, લય પર કે પછી એના દેખાવ પર?
એટલે સાંભળવામાં સારું લાગે એવું.
હા, શબ્દોની એવી ગોઠવણ કે જે સાંભળવામાં મજા આવે, કાનને તરત પકડી લે, અથવા શબ્દોની કોઈ રમત હોય, કોઈ ચમત્કૃતિ હોય. અહીં કદાચ અર્થ એટલો ઊંડો ના પણ હોય, પણ શબ્દોની કારીગરી જ મુખ્ય હોય.
એટલે એની અસર તરત થાય સાંભળતા જ?
હા, મોટાભાગે એવું બને. એની અસર ત્વરિત હોય છે.
ખૂબ સરસ. એટલે એકની મજા અર્થમાં, બીજાની મજા શબ્દમાં. એક મનને સ્પર્શે, બીજું કાનને. પણ વાત અહીં પૂરી નથી થતી, ખરું ને? સ્રોત એમ પણ કહે છે કે આ બે મુખ્ય ભેદોના પણ પેટા પ્રકારો છે. આ વાત રસપ્રદ છે. શું એમાં લાંબી યાદી આપી છે પ્રકારોની, કે કંઈક જુદી રીતે સમજાવ્યું છે?
હા, અહીં જ વાત થોડી જુદી રીતે રજૂ થઈ છે. સ્રોત એમ નથી કરતો કે અર્થચિત્રના આટલા પ્રકાર અને શબ્દચિત્રના આટલા. ના, એના બદલે એ શું કરે છે, એ આ પ્રકારોને આપણા જાણીતા જે સ્થાપિત અલંકાર શાસ્ત્ર છે ને, એની સાથે જોડી દે છે.
ઓ, અલંકારો સાથે?
હા, અને આ બહુ મહત્વનું છે, કારણ કે આ કોઈ સાવ નવી જ કેટેગરી નથી ઊભી કરતું. જે જ્ઞાન પહેલેથી છે એને જ એક નવા માળખામાં ગોઠવે છે. સ્રોતમાં ચોખ્ખું લખ્યું છે કે આ પેટા પ્રકારો વાસ્તવમાં અનુપ્રાસાદી શબ્દાલંકારો અને ઉપમાદી અર્થાલંકારો રૂપે જ નિરૂપવામાં આવ્યા છે.
અનુપ્રાસાદી,
ઉપમાદી.
આ આદિ એટલે કે બીજા પણ એમાં આવે.
બરાબર. આદિ એટલે વગેરે. અનુપ્રાસ અને ઉપમા તો ખાલી ઉદાહરણ છે. એમના જેવા બીજા શબ્દાલંકારો અને અર્થાલંકારો પણ આ બે ગ્રુપમાં આવી જાય.
અચ્છા, આ તો ખરેખર રસપ્રદ વાત છે. એટલે ચિત્રકાવ્યના પ્રકારો એટલે બીજું કંઈ જ નહીં પણ આપણા જાણીતા અલંકારો જ છે. ખાલી એમને એમના પ્રભાવના આધારે શબ્દ કે અર્થ બે ભાગમાં વહેંચ્યા છે. તો આને થોડું ખોલીએ. શબ્દ ચિત્ર સાથે કયા અલંકારો જોડાયા અને અર્થ ચિત્ર સાથે કયા?
બરાબર. શબ્દ ચિત્ર એટલે શું? જે કાવ્ય શબ્દ કે ધ્વનિના આધારે ચમત્કૃતિ લાવે તો એની સાથે શબ્દાલંકારો જોડાય. અલંકાર એટલે કાવ્યની શોભા વધારનાર તત્વ, અને શબ્દાલંકાર એટલે જે શબ્દના લેવલ પર આ કામ કરે.
જેમ કે અનુપ્રાસ, તમે કહ્યું એમ.
હા, સ્રોત ઉદાહરણ તરીકે અનુપ્રાસનું નામ લે છે. અનુપ્રાસમાં શું હોય? વર્ણ કે શબ્દ વારંવાર આવે, એનાથી એક લય બને, સાંભળવું ગમે. એ સિવાય પેલો યમક અલંકાર છે, જેમાં એક જ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય. શ્લેષ છે, જ્યાં એક શબ્દના એકથી વધુ અર્થ હોય અને એના પર ચમત્કૃતિ હોય.
હા હા,
આ બધા શબ્દાલંકારો શબ્દ ચિત્ર હેઠળ આવે. આ બધામાં મુખ્ય શું છે? શબ્દની રમત, અવાજની મજા, શબ્દની બાહ્ય રચના, કાનને તરત ગમી જાય.
અને અર્થચિત્રનું શું? ત્યાં કયા અલંકારો કામ કરે?
અર્થચિત્રમાં ચમત્કૃતિનો આધાર અર્થ છે, એટલે ત્યાં અર્થાલંકારો મુખ્ય ભાગ ભજવે. અર્થાલંકારો શું કરે? કાવ્યના અર્થને વધુ સ્પષ્ટ, સચોટ, સુંદર કે અસરકારક બનાવે.
જેમ કે ઉપમા.
હા, સ્રોત ઉપમાનું ઉદાહરણ આપે છે. ઉપમામાં બે વસ્તુની સરખામણી કરીને અર્થને સુંદર રીતે કહેવાય. એ જ રીતે રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, અતિશયોક્તિ છે, વ્યતિરેક છે. આવા કેટલાય અર્થાલંકારો અર્થચિત્રની કેટેગરીમાં આવે.
અને આ બધાને સમજવા માટે અર્થમાં ઉતરવું પડે.
ચોક્કસ. કવિ શું કહેવા માગે છે, એનો ભાવ શું છે, એની કલ્પના શું છે, એ સમજવું પડે.
એટલે મૂળભૂત રીતે સ્રોત એમ કહે છે કે કવિઓ જે અલંકારો વાપરે છે એ કાં તો મુખ્યત્વે શબ્દના લેવલ પર કામ કરે છે એટલે શબ્દચિત્ર, અથવા અર્થના લેવલ પર એટલે અર્થચિત્ર. આ એક પ્રકારનું ફંક્શનલ ક્લાસિફિકેશન થયું, બરાબર ને?
હા, કહી શકાય કાર્યના આધારે વર્ગીકરણ.
પણ આ જાણવાથી આપણને શું ફાયદો? આ વર્ગીકરણ કવિતાને માણવામાં કે સમજવામાં કઈ રીતે મદદ કરે?
આના ઘણા ફાયદા છે. એક તો એ આપણને સમજાવે છે કે કવિતાની સુંદરતા કે ચમત્કૃતિ એક જ ટાઈપની નથી હોતી. ક્યારેક એ ઉપર ઉપરથી શબ્દોના અવાજમાં હોય, તો ક્યારેક ઊંડાણમાં, અર્થની ગહનતામાં હોય.
હા, એ વાત સાચી.
આ સમજથી શું થાય? આપણે જુદા જુદા પ્રકારની કવિતાઓનું મૂલ્ય સમજી શકીએ. માની લો કે કોઈ કવિતા આપણને પહેલાં એમ લાગે કે આમાં બહુ ઊંડો અર્થ નથી, છીછરી છે, પણ જો એમાં શબ્દચિત્રની મજા હોય, શબ્દોની રમત હોય, અવાજની મીઠાશ હોય, તો આ વર્ગીકરણ આપણને એને પણ એક કલા તરીકે જોવાની દ્રષ્ટિ આપે.
એટલે કે દરેક પ્રકારની કલારું એપ્રિસિએશન કરતા શીખવે.
બરાબર. બીજું કે એ કવિની સજ્જતા અને એની પસંદગી પર પણ પ્રકાશ પાડે છે. કવિ ક્યારે શબ્દ પર વધુ ફોકસ કરે છે, ક્યારે અર્થ પર, કયા ભાવ માટે કઈ ચમત્કૃતિ વધુ યોગ્ય છે એ કવિ નક્કી કરે છે. આ સમજ આપણને કવિના હેતુને અને એની કલાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. અને ત્રીજું, એ અલંકાર શાસ્ત્રના અભ્યાસને પણ થોડો વ્યવસ્થિત બનાવે છે. અલંકારોની લાંબી યાદી હોય એને બદલે એમના મૂળભૂત કામ શબ્દ દ્વારા ચમત્કૃતિ કે અર્થ દ્વારા ચમત્કૃતિના આધારે બે મુખ્ય ગ્રુપમાં વહેંચી દેવાથી એમને સમજવા અને યાદ રાખવા થોડા સહેલા બને.
આ તો ખરેખર ઉપયોગી દ્રષ્ટિકોણ છે. એનો અર્થ એમ પણ થયો કે જે કવિતા ખાલી શબ્દોની રમત જેવી લાગે એને સાવ કાઢી ન નખાય, એ શબ્દચિત્રનું ઉદાહરણ હોઈ શકે અને એની પોતાની એક કિંમત છે.
હા, બિલકુલ.
અને એ જ એ જે કવિતા સમજવા માટે થોડી મહેનત માંગે એ કદાચ અર્થચિત્ર હોય, અને એનું સૌંદર્ય એના ઊંડા અર્થમાં હોય. આ વાત કવિતાના આસ્વાદને વધુ ઊંડો બનાવી શકે છે. પણ શું સ્રોતમાં આ ભેદ સમજાવવા માટે કોઈ કાવ્યપંક્તિઓના ઉદાહરણો આપ્યા છે? કારણ કે ઉદાહરણો હોય તો વાત વધુ સ્પષ્ટ થાય.
એ વાત સાચી છે કે ઉદાહરણોથી સમજ વધુ પાકી થાય. પણ આપણી પાસે જે સ્રોત છે ને, એમાં વર્ગીકરણની જે સૈદ્ધાંતિક ચર્ચા છે, થિયરી છે, એના પર વધુ ભાર છે. એમાં અર્થચિત્ર અને શબ્દચિત્રના લક્ષણો શું, એ અલંકારો સાથે કઈ રીતે જોડાયેલા છે, એ બધું સ્પષ્ટ કર્યું છે. પણ દરેક માટે ડિટેલમાં કાવ્યના ઉદાહરણો નથી આપ્યા.
અચ્છા.
એટલે કદાચ આ સ્રોતની એક મર્યાદા કહી શકાય, પણ છતાં આ જે થિયોરેટિકલ ફ્રેમવર્ક છે એ પોતે જ કવિતાનું વિશ્લેષણ કરવા માટે એક મહત્વનું સાધન તો છે જ. આપણે જાણીતા કાવ્યોને આ દૃષ્ટિથી જોઈ શકીએ અને જાતે જ ઓળખવાની કોશિશ કરી શકીએ કે આમાં કઈ ચમત્કૃતિ મુખ્ય છે.
બરાબર. એટલે સ્રોત આપણને એક ચશ્મા આપે છે જેનાથી આપણે કવિતાને જોઈએ. પછી એ ચશ્મા પહેરીને કઈ કવિતા જોવી અને એમાં શું દેખાય છે એ આપણે નક્કી કરવાનું. તો આ આખી ચર્ચાનો જો સાર કાઢવો હોય તો શું કહી શકાય? આ ચિત્રકાવ્યના વર્ગીકરણે આપણને મુખ્યત્વે શું શીખવ્યું?
મૂળભૂત રીતે આ ચર્ચાએ આપણને સમજાવ્યું કે આ સ્રોત ચિત્રકાવ્યને કાવ્યમાં રહેલી કલાત્મકતા કે ચમત્કૃતિ તરીકે જુએ છે, અને એ ચમત્કૃતિ ક્યાંથી આવે છે એના આધારે એને બે મુખ્ય ભાગમાં વહેંચે છે. અર્થચિત્ર, જેનો આધાર અર્થ છે, અને શબ્દચિત્ર, જેનો આધાર શબ્દ કે ધ્વનિ છે.
હા,
અને વધુમાં જે ખૂબ મહત્વનું છે કે આ કોઈ સાવ નવી વાત નથી, પણ આ ભેદો આપણા પરંપરાગત સ્થાપિત અલંકારો, અર્થાલંકારો જેમ કે ઉપમા, અને શબ્દાલંકારો જેમ કે અનુપ્રાસ દ્વારા જ વ્યક્ત થાય છે.
બરાબર.
એટલે આ વર્ગીકરણ શું છે? કવિતામાં અલંકારો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે જુદા જુદા લેવલ પર, એટલે કે બુદ્ધિના લેવલ પર અને સાંભળવાના લેવલ પર સુંદરતા ઊભી કરે છે, એ સમજવાનું એક ઉપયોગી માળખું છે.
તો આજના સંવાદમાં આપણે સ્ત્રોતના આધારે ચિત્રકાવ્યના આ રસપ્રદ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું કે એના બે મુખ્ય પાસા છે, અર્થ પર ફોકસ કરતું અર્થચિત્ર અને શબ્દ કે ધ્વનિ પર ફોકસ કરતું શબ્દચિત્ર. અને સૌથી મહત્વની વાત, આ બંને આપણા જાણીતા અલંકારો જેમ કે ઉપમા, રૂપક, અનુપ્રાસ, યમક વગેરે સાથે જોડાયેલા છે. આ ખરેખર કવિતાનું બંધારણ અને એની અસરકારકતા સમજવાની એક વ્યવસ્થિત અને રસપ્રદ રીત છે.
હા, બિલકુલ. આ વર્ગીકરણ ભલે થિયોરેટિકલ લાગે, પણ કવિતાના આસ્વાદને એક દિશા આપે છે. એ આપણને યાદ અપાવે છે કે કવિતા આપણી સંવેદનાઓ પર જુદી જુદી રીતે અસર કરે છે. કેટલાક અલંકારો કે કાવ્યની રીતો સીધી કાનને આનંદ આપે છે, શબ્દોના અવાજથી, લયથી, ગમી જાય છે. એ થયું શબ્દચિત્ર.
હા.
જ્યારે કેટલાક મનને વિચારવા પ્રેરે છે, ભાવને ઊંડાણથી અનુભવવા પ્રેરે છે, એ થયું અર્થચિત્ર. કવિતાની ખરી મજા તો કદાચ આ બંને ભેગા થયામાં હોય છે, પણ આ ભેદ સમજવાથી આપણે દરેક પાસાને અલગથી ઓળખી અને માણી શકીએ છીએ.
ચોક્કસ. અને તમે કહ્યું એમ ઉદાહરણો નથી એ વાત સાચી, પણ આ સૈદ્ધાંતિક સમજ પણ કિંમતી છે. અલબત્ત આ વિષય ઘણો ઊંડો છે, બીજા વિદ્વાનો શું કહે છે, આ વર્ગીકરણની પણ કદાચ કોઈ મર્યાદાઓ હોય. સમય જતાં કવિતાના સ્વરૂપો બદલાયા છે, તો એમાં આ વર્ગીકરણ કેટલું બંધ બેસતું આવે છે, આવા ઘણા પ્રશ્નો પર વધુ વાત થઈ શકે.
હા, ઘણો અવકાશ છે.
પણ આજના શ્રોતાએ આપણને ચિત્રકાવ્યની મૂળભૂત રૂપરેખા અને એના મુખ્ય ભેદોની એક સ્પષ્ટ સમજ તો આપી જ. અને અહીં આપણે આ સંવાદના અંત તરફ છીએ ત્યારે એક વિચાર મનમાં આવે છે જે કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે. આપણે જોયું કે ચિત્રકાવ્યનું આ વર્ગીકરણ શબ્દ અને અર્થ પર આધારિત છે, પણ શું આજના સમયમાં જ્યાં કવિતાના કેટલા નવા પ્રયોગો થઈ રહ્યા છે, ગદ્યકાવ્ય છે, અછાંદસ છે, બીજા કેટલાય સ્વરૂપો છે, ત્યાં શબ્દચિત્ર અને અર્થચિત્રનો આ પરંપરાગત ભેદ એટલો જ સ્પષ્ટ રહ્યો છે?
સારો મુદ્દો છે.
શું આધુનિક કવિતા આ માળખામાં સરળતાથી બેસી જાય છે, કે પછી એ આ ભેદરેખાને જ પડકારે છે, કે પછી એને વધુ જટિલ બનાવે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવાથી કદાચ કવિતાની જે બદલાતી પ્રકૃતિ છે એના વિશે કંઈક નવી સમજ મળે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.